એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી વાચામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી શક્તિની વાત કરવાના છે જેનો આપણે બધા લગભગ સતત ઉપયોગ કરીએ છીએ, પણ કદાચ એના પર બહુ ધ્યાન નથી આપતા. આપણી યાદાશક્તિ,
સ્મૃતિ.
બરાબર. જેમ કે કદાચ યાદ હોય કે ગઈકાલે રાત્રે જમવામાં શું હતું, પણ પેલો 10 રૂપિયાનો સિક્કો આપણે રોજ વાપરીએ એની બધી નાની નાની વિગતો યાદ હોય ખરી?
ના, મોટા ભાગે નહીં જોઈએ.
બસ આ જટિલ અને ખરેખર રસપ્રદ વિષય છે, અને આજે આપણે ફર્ગસ ક્રેક અને લેરી જેકોબીના પુસ્તક મેમરીમાં આ જ વિષય પર થોડી ઊંડી વાત કરીશું.
અને આજનો જમાનો જુઓ ને, બધી બાજુથી માહિતીનો મારો ચાલે છે, એટલે આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ અને અમુક વાતો કેમ ભૂલી જઈએ છીએ એ સમજવું ખરેખર બહુ જરૂરી બની ગયું છે.
હા, અને આ પુસ્તક જે છે એ સ્મૃતિ વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને એને થોડો પડકાર રાખે છે.
બરાબર.
એ એમ નથી કહેતું કે સ્મૃતિ એક સ્ટોરરૂમ જેવી છે જ્યાં બધું ભરી દીધું. ના.
અચ્છા, તો એના બદલે કંઈક વધુ, એમ કે જીવંત ગતિશીલ પ્રક્રિયા છે. ચાલો ત્યારે શરૂ કરીએ આ સફર. સમજીએ કે આપણું મગજ યાદોને સાચવે કેવી રીતે છે અને ક્યારેક કેમ થાપ ખાઈ જાય છે.
શરૂઆત લેખકોથી કરીએ. ફર્ગસ ક્રેગ અને લેરી જેકોબી, આ બંને મતલબ મનોવિજ્ઞાનની દુનિયામાં સ્મૃતિ સંશોધન ક્ષેત્રે ખૂબ મોટું નામ છે.
હા, દિગ્ગજ કહી શકાય.
એમનો દાયકાઓનો અનુભવ છે, સંશોધન છે, એટલે આ પુસ્તકની વાત વજનદાર ગણાય.
ફર્ગસ ક્રેગ વિશે વાત કરીએ તો એ સ્કોટિશ કેનેડિયન મનોવિજ્ઞાનિક. એમનું નામ પેલી લેવલ્સ ઓફ પ્રોસેસિંગ થિયરી સાથે જોડાયેલું છે.
હા, પ્રક્રિયાના સ્તરો.
એમણે એ સમજાવ્યું કે આપણે માહિતીને કેટલી ઊંડાણથી, કેટલા અર્થ સાથે સમજીએ છીએ એના પર આધાર રાખે છે કે એ કેટલી સારી રીતે યાદ રહેશે. ગોખણપટ્ટી નહીં, પણ સમજણ.
બરાબર. અને લેરી જેકોબી જે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, એમનું કામ સ્મૃતિના 2 પાસા ઉપર છે. એક, જે સભાનપણે થાય, આપણે કંટ્રોલ કરી શકીએ, અને બીજું, જે અજાગૃતપણે આપોઆપ થાય. અચ્છા, એટલે કે નિયંત્રિત અને સ્વચાલિત.
હા, એમણે આ બંનેને અલગ પાડવાની પદ્ધતિ પણ વિકસાવી છે, અને પેલો એમનો ઓવરનાઇટ ફેમસ પ્રયોગ તો બહુ જાણીતો છે.
હા, પેલું રાતોરાત પ્રખ્યાત વાળો.
હા, એ બતાવે છે કે કેવી રીતે ખાલી પરિચિતતાના આધારે આપણે ભૂલ કરી શકીએ છીએ. કોઈ અજાણ્યું નામ વારંવાર જોઈએ તો પછી એમ લાગે કે આ તો કોઈ જાણીતી વ્યક્તિ હશે.
તો એમ કહી શકાય કે ક્રેકનું ફોકસ એન્કોડિંગ પર, એટલે કે માહિતી ગ્રહણ કરવા પર, અને જેકોબીનું ફોકસ પુનઃપ્રાપ્તિ પર, એટલે કે યાદ કરવા પર.
બરાબર. અને આ બંનેના વિચારો ભેગા મળે ત્યારે સ્મૃતિનું એક વધારે સંપૂર્ણ ચિત્ર આપણને મળે છે. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. સૌથી મોટી વાત એ છે કે સ્મૃતિ કોઈ એક વસ્તુ નથી, એ સ્થિર નથી. કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવી નહીં કે બસ ડેટા ભરી દીધો.
અચ્છા.
ના, એના બદલે સ્મૃતિ એટલે ઘણી બધી જટિલ, એકબીજી સાથે જોડાયેલી પ્રક્રિયાઓનું પરિણામ.
એટલે તમે એમ કહેવા માંગો છો કે યાદ રાખવું એ પોતે જ એક ક્રિયા છે, વસ્તુ નથી.
એકદમ. આપણે માહિતી સાથે શું કર્યું, એના પર કેટલું ધ્યાન આપ્યું, એને કેટલું સમજ્યા, જૂના જ્ઞાન સાથે કેવી રીતે જોડ્યું, આ બધું નક્કી કરે છે કે યાદ રહેશે કે નહીં.
અને યાદ કરવું એ પણ સીધું પ્લેબેક નથી.
જરાય નહીં, એ તો પુનઃરચના છે. જાણે જૂના ટુકડાઓ ભેગા કરીને ફરીથી ચિત્ર બનાવતા હોઈએ, અને દર વખતે એ ચિત્ર સહેજ અલગ હોઈ શકે.
આ તો ખરેખર બહુ રસપ્રદ છે. તો પુસ્તકમાં કયા કયા મુદ્દાઓ આવે છે?
ઘણા બધા. શરૂઆત કરે છે એન્કોડિંગથી, પેલી લેવલ્સ ઓફ પ્રોસેસિંગવાળી વાત. પછી પુનઃપ્રાપ્તિ પર આવે છે, યાદ કેવી રીતે કરવું, સંકેતોનું શું મહત્વ છે, ક્યારે આપોઆપ યાદ આવે, ક્યારે મહેનત કરવી પડે.
પેલી સભાન અને અજાગ્રત યાદશક્તિ.
હા, એ પણ. એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ મેમરી. અને પછી આપણે કેમ ભૂલીએ છીએ, ખોટી યાદો કેવી રીતે બને, અને ઉંમર સાથે શું ફેર પડે છે, આ બધી વાતો છે.
ચાલો થોડું ઊંડા ઉતરીએ. પુસ્તક શરૂઆતમાં જ અમુક ગેરસમજોતો દૂર કરે છે, જેમ કે યાદશક્તિ કેમેરા જેવી નથી.
હા, બરાબર. પેલું સિક્કાનું ઉદાહરણ એ જ કહે છે, રોજ જોઈએ પણ બધું યાદ ન રહે. એટલે જૂના મોડલ, જેમ કે શોર્ટ ટર્મ મેમરી, લોંગ ટર્મ મેમરીના અલગ ખાના, એ પૂરતા નથી. કારણ કે એ કેવી રીતે યાદ રહે છે એ નથી સમજાવતા.
અને પછી આવે છે ક્રેગનો પેલો ક્રાંતિકારી વિચાર, લેવલ્સ ઓફ પ્રોસેસિંગ.
હા, એને સરળ રીતે સમજીએ. માનો કે હું તમને એક શબ્દ બતાવું. હવે જો હું પૂછું આ શબ્દ કેપિટલમાં છે, તો તમે ખાલી એના દેખાવ પર ધ્યાન આપ્યો. આ છીછરી પ્રક્રિયા.
અચ્છા.
પણ જો હું પૂછું આ શબ્દ આ વાક્યમાં બરાબર બેસે છે, તો તમારે એનો અર્થ વિચારવો પડ્યો. આ થઈ ઊંડી પ્રક્રિયા.
અને પરિણામ?
પરિણામે કે ઊંડી પ્રક્રિયાવાળા શબ્દો વધુ સારી રીતે યાદ રહે છે. અને અહીંયા ખાસ વાત એ છે કે તમારે યાદ રાખવાનો ઈરાદો રાખવાની જરૂર નથી, જરૂર છે અર્થપૂર્ણ રીતે જોડાવાની.
એટલે ખાલી વાંચવા કરતાં સમજવું, એને બીજી વાતો સાથે જોડવું, એ વધુ અસરકારક છે.
બિલકુલ. અને આ ઉપરાંત વિસ્તરણ મને નવી માહિતીને જૂના જ્ઞાન સાથે જોડવી, અને વિશિષ્ટતા માહિતીને બીજી યાદોથી અલગ તારવવી, આ પણ યાદોને મજબૂત બનાવે.
અને પેલી સ્વસંદર્ભ અસર?
હા, એ તો કદાચ સૌથી પાવરફુલ છે. માહિતીને પોતાની સાથે જોડવી. આ વાતનો મારા જીવનમાં શું મતલબ છે? આ સવાલ યાદાશ્તિ વધારવામાં બહુ મદદ કરે છે.
આ તો થઈ યાદ બનાવવાની વાત, પણ એને પાછી બોલાવવી, પુનઃપ્રાપ્તિ, એના વિશે શું?
એ પણ એટલું જ મહત્વનું. ખાલી સ્ટોર કરવું પૂરતું નથી. પેલો એન્કોડિંગ સ્પેસિફિસિટી પ્રિન્સિપલ છે ને, એ કહે છે કે શીખતી વખતે જે સંકેતો હતા, જો એ જ સંકેતો યાદ કરતી વખતે પણ હાજર હોય, તો યાદ કરવું સહેલું બને છે.
એટલે જ કદાચ જે રૂમમાં ભણ્યા હોઈએ ત્યાં પરીક્ષા આપવી સહેલી લાગે.
હા, એવું બની શકે. એ રૂમ પોતે એક સંકેત બની જાય છે. આને સંદર્ભ આધારિત સ્મૃતિ કહેવાય.
અને અહીંયા લેરી જેકોબીનું કામ આવે છે, પેલી સભાન અને અસભાન સ્મૃતિ.
એક સ્પષ્ટ સ્મૃતિ, એક્સપ્લિસિટ, જ્યારે આપણે જાણી જોઈને યાદ કરીએ, જેમ કે કાલે શું ખાધું હતું.
અને બીજી?
બીજી ગર્ભિત સ્મૃતિ, ઇમ્પ્લિસિટ, જ્યારે જૂનો અનુભવ આપણી વર્તણૂક પર અસર કરે પણ આપણને ખબર ન હોય, જેમ કે સાયકલ ચલાવવી, એ આપોઆપ થાય છે.
પેલો રાતોરાત પ્રખ્યાત પ્રયોગ આનું ઉદાહરણ છે?
હા, બહુ સરસ ઉદાહરણ છે. લોકોને પહેલા દિવસે અમુક અજાણ્યા નામ બતાવ્યા, બીજે દિવસે એ જ નામ અને બીજા જાણીતા નામ ભેગા કરીને પૂછ્યું કે કોણ પ્રખ્યાત છે, તો લોકો પેલા અજાણ્યા નામોને પણ પ્રખ્યાત કહેવા માંડ્યા.
કારણ કે એ પરિચિત લાગતા હતા.
હા, પણ એ પરિચિતતા ક્યાંથી આવી એ ભૂલી ગયા હતા. એટલે ખાલી જાણીતું લાગે છે એના પર ભરોસો કરવો જોખમી છે.
આ બધું સાંભળીને લાગે કે આપણી યાદશક્તિ તો બહુ ભૂલો કરે છે. આ કોઈ ખામી છે સિસ્ટમની?
ના, લેખકો એવું નથી માનતા. એ કહે છે કે યાદ કરવું એ જ એક પુનઃરચનાની પ્રક્રિયા છે. આપણે આપણી માન્યતાઓ, આપણી અપેક્ષાઓ પ્રમાણે ભૂતકાળને થોડો મઠારીએ છીએ.
પેલો બાટલેટનો પ્રયોગ હતો ને?
હા, વોર ઓફ ધ ગોસ્ટ્સ, એમાં પણ એ જ થયું. વાર્તા યાદ કરતી વખતે લોકોએ એને પોતાના કલ્ચર પ્રમાણે બદલી નાખી. ખોટી માહિતી પણ આપણી યાદમાં ભળી જાય છે, પણ આ કોઈ ખામી નથી.
તો શું છે?
આ એક લવચિક અનુકૂલનશીલ સિસ્ટમની નિશાની છે. આ લવચિકતા જ આપણને નવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરે છે.
અને ઉંમર વધવા સાથે યાદશક્તિનું શું? એ ઘટવી અનિવાર્ય છે?
અહીં પણ પુસ્તક થોડો અલગ અને આશાવાદી દૃષ્ટિકોણ આપે છે. એમ કહે છે કે ઉંમર સાથે ઘણીવાર સમસ્યા એ નથી હોતી કે યાદો ભૂંસાઈ જાય છે.
તો શું હોય છે
સમસ્યા? એ હોય છે કે માહિતીને ઊંડાણપૂર્વક એન્કોડ કરવા અને પછી એને વ્યૂહાત્મક રીતે પાછી મેળવવા માટે જે સભાન પ્રયત્ન જોઈએ, જે ધ્યાન જોઈએ, એમાં કદાચ થોડો ઘટાડો આવે છે.
એનો મતલબ?
એનો મતલબ કે જો યોગ્ય ટેકો મળે, યોગ્ય પદ્ધતિઓ અપનાવાય, જેમ કે નોંધ કરવી, રિમાઇન્ડર વાપરવા, તો વૃદ્ધ વ્યક્તિઓની યાદશક્તિ સુધરી શકે છે. એવું નથી કે બધું ગયું.
તો આ આખી ચર્ચાનો નિચોડ શું, મુખ્ય સંદેશા શું લઈ શકીએ આપણે?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ, સ્મૃતિ એ સક્રિય પ્રક્રિયા છે, નિષ્ક્રિય સંગ્રહ નથી. આપણે માહિતી સાથે શું કરીએ છીએ એ મહત્વનું છે.
હા, એટલે વિદ્યાર્થીઓ માટે ઘોખવા કરતાં સમજવું, ચર્ચા કરવી, પ્રશ્નો પૂછવા, એ વધુ સારું.
બરાબર. બીજો મુદ્દો, પ્રક્રિયાની ઊંડાઈ યાદશક્તિની તાકાત નક્કી કરે છે. અર્થપૂર્ણ શિક્ષણ જ લાંબુ ટકે.
આ શિક્ષણ પદ્ધતિમાં બહુ મોટો ફેરફાર લાવી શકે નહીં?
ચોક્કસ. ત્રીજી વાત, યાદ કરવું એ સંકેત આધારિત અને પુનઃરચનાત્મક છે. આ સમજાય તો પેલું કેમ બે જણને એક જ વાત અલગ રીતે યાદ હોય છે એનો જવાબ મળે.
હા, કુટુંબમાં પણ આવું બને છે.
અને ચોથું, પેલી નિયંત્રિત, સભાન અને સ્વચાલિત અજાગૃત પ્રક્રિયાઓની દ્વૈતતા. ખાલી પરિચિત લાગે એના પર ભરોસો ન કરવો,
ખાસ કરીને આજના ફેક ન્યૂઝના જમાનામાં.
એકદમ, ખરાઈ કરવી જરૂરી છે.
અને પાંચમો મુદ્દો જે મને બહુ ગમ્યો, સ્મૃતિની ભૂલો એ ખામી નથી પણ અનુકૂલનશીલતાની નિશાની છે. ભૂલવું પણ જરૂરી છે.
હા, બિનજરૂરી માહિતી દૂર થાય, નવી વસ્તુઓ માટે જગ્યા બને. કદાચ બધું યાદ રહેતું હોત તો જીવવું મુશ્કેલ થઈ જાત. પુસ્તકમાં અમુક વાતો એટલી સરસ રીતે કહી છે કે યાદ રહી જાય. થોડા મુખ્ય વિચારો જોઈએ.
હા, ચોક્કસ.
પહેલો વિચાર, સ્મૃતિ એ જગ્યા નથી જ્યાં અનુભવો સંગ્રહાય છે, પણ આપણે કેવી રીતે વિચાર્યું તેનું અવશેષ છે. ફરી એ જ વાત, સ્મૃતિ એટલે ક્રિયા.
બીજો, કેટલો સમય આપરો એના કરતાં પ્રક્રિયા કેટલી ઊંડી હતી એ યાદશક્તિનો વધુ સારો માપદંડ છે. ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી.
ત્રીજો, યાદ કરવું એ કમ્પ્યુટરમાં ફાઇલ ખોલવા જેવું નથી, એ પુનઃરચના છે જે યાદને જ બદલી શકે છે. આ બતાવે છે કે આપણી યાદો કેટલી પરિવર્તનશીલ છે.
ચોથું, જેને આપણે યાદશક્તિની નિષ્ફળતા કહીએ છીએ તે ઘણીવાર સિસ્ટમ જે રીતે ડિઝાઇન થઈ છે એ પ્રમાણે કામ કરવાનું કુદરતી પરિણામ છે.
એટલે ભૂલવા બદલ બહુ ચિંતા ના કરવી.
અને પાંચમું, પરિચિતતાની લાગણી એ ભૂતકાળનો ઝડપી સંકેત છે પણ એ સ્મૃતિ નથી. જ્યારે આપણે આ સંકેતને સાચી યાદ માની લઈએ છીએ ત્યારે મોટી ભૂલો થાય છે.
આ ખરેખર ચેતવણી જેવું છે.
આ બધું સમજ્યા પછી આપણા રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ?
ઘણો બધો. શિક્ષણમાં તો છે જ, ગોખણપટ્ટી છોડીને સમજણ પર ભાર, વિષયને પોતાના જીવન સાથે જોડવો.
અંગત જીવનમાં, સંબંધોમાં, પેલી અલગ અલગ યાદોવાળી વાત.
હા, એ સમજવાથી વધુ સહાનુભૂતિ આવે. આપણે સમજી શકીએ કે બીજાની યાદ અલગ કેમ છે અને સાક્ષીઓની જુબાની પર કેટલો ભરોસો કરાય એના પર પણ વિચારતા થઈએ.
અને વૃદ્ધો માટે પેલી બાહ્ય મદદ લેવાની વાત, એ નબળાઈ નથી?
જરાય નહીં. ડાયરી, નોટ્સ, રિમાઇન્ડર, આ બધું મદદરૂપ છે. સાથે માનસિક રીતે સક્રિય રહેવું, ધ્યાન કેન્દ્રિત કરવું, આ બધું બધા માટે ઉપયોગી છે. વધુ સારું શીખવા, સારા નિર્ણય લેવા.
મને તો આખી ચર્ચામાંથી બે વાત બહુ સ્પર્શી. એક તો આપણી યાદશક્તિ કેટલી રચનાત્મક છે, આપણે ભૂતકાળને ફરી ફરીને ઘડીએ છીએ, અને બીજું, ભૂલવું એ પણ એક જરૂરી ઉપયોગી પ્રક્રિયા છે.
અને મને પેલો સ્વચાલિત અને નિયંત્રિત પ્રક્રિયાનો ભેદ સમજવો બહુ મહત્વનો લાગ્યો. કેવી રીતે ખાલી જાણીતું લાગે છે એ આપણને ભટકાવી શકે છે અને કેવી રીતે સભાન પ્રયત્નથી આપણે વધુ સાચા રહી શકીએ. અને હા, વૃદ્ધત્વ વિશેનો સકારાત્મક દ્રષ્ટિકોણ પણ ખૂબ ગમ્યો.
તો છેવટે, આપણી સ્મૃતિ એ ખાલી તથ્યોનો સંગ્રહ નથી, એ આપણી ઓળખ છે, આપણા સંબંધો છે, આપણી વાસ્તવિકતાની સમજ છે. અને એ કેવી રીતે કામ કરે છે એ સમજવું એ ખરેખર આપણને વધુ સારા વિચારક અને વધુ સમજદાર બનવામાં મદદ કરી શકે છે. પરિમળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.